એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે કદાચ આપણને બહુ જૂનો લાગે,
હા, અને કદાચ થોડો ધાર્મિક પણ,
બરાબર, પણ જેની અસર આજે પણ આપણા સમાજ પર છે. આપણે વાત કરીશું સિમોન યારોના પુસ્તક સેન્સ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન વિશે.
અને એ સ્પષ્ટ કરવું બહુ જરૂરી છે કે આ કોઈ મતલબ ધાર્મિક પ્રવચન નથી.
બિલકુલ નહીં. આ પુસ્તક સંતોને એક ઐતિહાસિક અને સામાજિક ઘટના તરીકે જુએ છે, જેણે સદીઓથી આપણા સમાજને, દુનિયાને આકાર આપ્યો છે.
સાચી વાત છે, અને એટલે જ આ વિષય આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આપણે ભલે ગમે તેટલા આધુનિક હોઈએ
કે બિન સાંપ્રદાયિક,
હા, પણ આપણે બધા કોઈને કોઈના પ્રશંસક તો છીએ જ. પછી એ કોઈ ક્રિકેટર હોય, ફિલ્મ સ્ટાર હોય,
કે કોઈ સામાજિક કાર્યકર્તા, આપણને આદર્શોની, રોલ મોડેલ્સની જરૂર તો પડે જ છે.
બસ આ જ વાત, આ પુસ્તક એ જ મૂળભૂત માનવ જરૂરિયાતના મૂળ કેટલા ઊંડા છે તે સમજાવે છે. સંતોનો ઇતિહાસ, ખબર છે, એ ખરેખર તો આજના સમાજને સમજવા માટેનો એક અરીસો છે.
વાહ, બહુ સરસ મુદ્દો છે. તો ચાલો એ અરીસામાં જોતા પહેલા જેણે આ અરીસો બનાવ્યો છે, લેખક સિમોન યારો વિશે થોડું જાણીએ. તેઓ યુનિવર્સિટી ઓફ બર્મિંગહામમાં મધ્યયુગીન ઇતિહાસના પ્રોફેસર છે, અને એમની ખાસિયત છે સંતોના જીવન, જેને હેજિયોગ્રાફી કહેવાય છે.
હા, અને સંતોની સંપ્રદાયનો અભ્યાસ,
બરાબર,
અને આ જ વાત એમના દ્રષ્ટિકોણને બહુ ખાસ બનાવે છે. જો એ કોઈ ધર્મગુરુ કે ધર્મશાસ્ત્રી નથી,
એ એક ઇતિહાસકાર છે,
બરાબર. એટલે એ નથી પૂછતા કે શું સંતોના ચમત્કારો સાચા હતા. એના બદલે એમનો સવાલ અલગ છે.
શું સવાલ છે એમનો?
એ પૂછે છે કે લોકો શા માટે આ ચમત્કારોમાં માનતા હતા, સમાજ માટે આ માન્યતાનો શું અર્થ હતો.
ઓ, એટલે શું થયું એના કરતા શા માટે થયું એના પર વધુ ધ્યાન છે. આ તો બહુ મોટો તફાવત કહેવાય.
ખૂબ મોટો. આનાથી આખો વિષય શ્રદ્ધાના ક્ષેત્રમાંથી નીકળીને સમાજશાસ્ત્ર અને ઇતિહાસના ક્ષેત્રમાં આવી જાય છે.
અને આ તટસ્થ દ્રષ્ટિકોણ જ કદાચ આ પુસ્તકની સૌથી મોટી તાકાત છે.
ચોક્કસ. તે આપણને ધાર્મિક માન્યતાઓની પાછળ રહેલા સામાજિક, રાજકીય અને આર્થિક કારણોને સમજવામાં મદદ કરે છે.
તો પછી પુસ્તકનો મુખ્ય સાર શું છે? યારોનો કેન્દ્રીય વિચાર શું છે?
આમ એમનો મુખ્ય વિચાર એ છે કે સંત જે છે ને, એ કોઈ એક સ્થિર ખ્યાલ નથી,
એ કોઈ એક ફિક્સ્ડ આઈડિયા નથી.
બિલકુલ. એ તો એક, તમે કહી શકો, સામાજિક રચના છે જે સમાજની જરૂરિયાતો પ્રમાણે સતત બદલાતી રહે છે.
રસપ્રદ.
એ સંતોની સંપ્રદાયને એક ટૂલ કિટ, એટલે કે સાધનોના ડબ્બા જેવી ગણાવે છે.
ટૂલ કિટ, આ તો બહુ સારો શબ્દ છે. એટલે તમે એમ કહો છો કે સમાજને જ્યારે હીરોની જરૂર પડી ત્યારે સંતો હીરો બન્યા,
હા,
અને જ્યારે રક્ષકની જરૂર પડી ત્યારે રક્ષક.
એકદમ બરાબર. અને આ જ પુસ્તકના મૂળભૂત પ્રશ્નોનો જવાબ છે. સંતો આટલા લાંબા સમય સુધી આટલા પ્રભાવશાળી કેમ રહ્યા?
એમની અનુકૂલન ક્ષમતાને કારણે.
મનચરિત્રથી આગળ વધીને સમાજમાં એમના ફંક્શનને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ તો બહુ જ રસપ્રદ છે. તો પછી આ ટૂલ કિટમાં પહેલું સાધન કયું હતું? સમાજને સૌથી પહેલા કેવા સંતોની જરૂર પડી?
સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી મોડેલ હતું શહીદોનું, માર્ટિયર્સ.
ઓકે.
શરૂઆતના ખ્રિસ્તી ધર્મમાં જ્યારે રોમન સામ્રાજ્ય એમના પર અત્યાચાર કરતું હતું, ત્યારે જે લોકો પોતાના વિશ્વાસ માટે મૃત્યુ પામતા એમને સૌથી પવિત્ર માનવામાં આવતા,
કારણ કે એમનું બલિદાન ઈસુ ખ્રિસ્તના બલિદાન જેવું ગણાતું હતું.
બરાબર. એની નકલ ગણાતી પુસ્તકમાં સેન્ટ પરપેચુઆનું ઉત્તમ ઉદાહરણ છે.
કોણ હતી એ?
એ 3 સદીની એક યુવાન ઉચ્ચ કુળની સ્ત્રી હતી, જેને એના વિશ્વાસને કારણે જંગલી જાનવરો સામે લડવા માટે અખાડામાં ફેંકી દેવામાં આવી હતી.
ઓહ.
અને એનું મૃત્યુ એટલું પ્રભાવશાળી હતું કે એની કબર એ શરૂઆતના ખ્રિસ્તીઓ માટે એક પવિત્ર સ્થળ બની ગઈ. શહીદોની આ કબરો જ દુનિયાના પ્રથમ તીર્થસ્થાનો હતા.
પણ પછી તો ઇતિહાસ બદલાયો. 4 સદીમાં ખ્રિસ્તી ધર્મ રોમન સામ્રાજ્યનો સત્તાવાર ધર્મ બની ગયો.
હા,
ત્યારે તો અત્યાચાર બંધ થઈ ગયા હશે. તો પછી શહીદ કોણ બને? સંતપણાનો આદર્શ શું ત્યાં જ ખતમ થઈ ગયો?
બહુ સારો સવાલ છે. અને અહીં જ સંત પદની પીડી અનુકૂલન ક્ષમતા દેખાય છે. જ્યારે લોહી વહાવીને શહીદ થવાનો રસ્તો બંધ થયો, ત્યારે એક નવો રસ્તો ખુલ્યો.
કયો રસ્તો?
બીજું મોડેલ ઉભરી આવ્યું, તપસ્વીઓ, એસેટિક્સ, એમને સફેદ શહીદ એટલે કે વ્હાઇટ માર્ટિયર્સ કહેવામાં આવ્યા.
સફેદ શહીદ, આ તો મેં પહેલીવાર સાંભળ્યું. એનો શું અર્થ થાય?
મતલબ કે એ લોકો એક જ વારમાં લોહી વહાવીને મૃત્યુ નહોતા પામતા, પણ જીવનભર તપસ્યા, ઉપવાસ અને એકાંતવાસ દ્વારા ધીમે ધીમે પોતાના શરીર અને ઈચ્છાઓનું બલિદાન આપતા હતા.
ઓકે.
સેન્ટ એન્ટોની આના શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ સમાજ છોડીને રણમાં રહેવા ચાલ્યા ગયા અને ત્યાં એમણે પોતાની આંતરિક વાસનાઓ સામે આધ્યાત્મિક યુદ્ધ લડ્યું.
એટલે એમણે બતાવ્યું કે પવિત્રતા મેળવવા બહારના દુશ્મનો સામે લડવું જરૂરી નથી.
હા, અંદરના દુશ્મનો સામે લડવું પણ એક પ્રકારની શહીદી જ છે.
એટલે કે પવિત્રતાનો ખ્યાલ જાહેર બલિદાનમાંથી વ્યક્તિગત તપસ્યા તરફ વળ્યો. અને પછી શું થયું? જેમ જેમ ચર્ચ એક શક્તિશાળી સંસ્થા બન્યું, એની કોઈ અસર થઈ?
ચોક્કસ થઈ. અહીંથી ત્રીજું મોડેલ આવે છે, સંસ્થાકીય સંતો, બિશપ અને મિશનરીઓ.
એટલે હવે આદર્શ સંત એ નહોતો જે સમાજ છોડી દે.
બરાબર, પણ એ હતો જે સમાજનું નેતૃત્વ કરે અને ચર્ચનું નિર્માણ કરે. સેન્ટ માર્ટિન ઓફ ટૂર્સ જેવા શક્તિશાળી બિશપ, જે એક મહાન આધ્યાત્મિક નેતા પણ હતા અને કુશળ વહીવટકર્તા પણ,
અને સેન્ટ પેટ્રિક જેવા મિશનરીઓ,
હા, જેમણે આયર્લેન્ડ જેવા નવા પ્રદેશોમાં ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો.
પણ શું આનાથી સંતપદ થોડું રાજકીય અને સત્તા સાથે જોડાયેલું ન બની ગયું?
વાહ,
હવે પવિત્રતા કરતા સંસ્થા પ્રત્યેની વફાદારી વધુ મહત્વની બની ગઈ હોય એવું નથી લાગતું?
તમારો સવાલ એકદમ મુદ્દાનો છે. અને હા, એવું જ થયું. સંતપદ હવે ચર્ચની સત્તા સાથે સીધું જોડાઈ ગયું હતું. પણ અહીંથી વાત હજુ વધુ રસપ્રદ બને છે.
કેવી રીતે?
કારણ કે આ તો સંસ્થાની વાત થઈ. સામાન્ય લોકો માટે સંતો શું હતા? એમના રોજિંદા જીવનમાં સંતોની શું ભૂમિકા હતી?
હા, એ જાણવું છે. સામાન્ય માણસને તો મોટાભાગે આ બધામાં રસ ન હોય.
બરાબર. સામાન્ય લોકો માટે સંતો એક જીવંત શક્તિ હતા જે એમના દુઃખમાં મદદ કરી શકે, અને આ શક્તિ બે વસ્તુઓ દ્વારા અનુભવાતી હતી, અવશેષો અને તીર્થયાત્રા.
અવશેષો એટલે કે રેલિક્સ?
હા, સંતોના ભૌતિક અવશેષો, એમના હાડકા, વાળ, કપડાં, આ વસ્તુઓને માત્ર યાદગીરી નહોતી મનાતી પણ શક્તિનો જીવંત સ્ત્રોત માનવામાં આવતી.
એક મિનિટ, તમે એમ કહો છો કે સંતોના હાડકાનો રીતસરનો વ્યાપાર થતો હતો? આનું બજાર હતું?
વ્યાપાર જ નહીં, ચોરી પણ થતી હતી. આ એક બહુ મોટો ઉદ્યોગ હતો. દરેક ચર્ચ અને શહેર પોતાના રક્ષણ માટે કોઈ મોટા સંતના અવશેષો મેળવવા માંગતું હતું.
ખરેખર?
હા, સેન્ટ નિકોલસ, જેમને આપણે સાન્તાક્લોઝ તરીકે ઓળખીએ છીએ, એમના અવશેષોની તો રીતસરની ચોરી થઈ હતી.
આ તો અવિશ્વસનીય છે.
ઇટાલીના બારી શહેરના વેપારીઓએ એમને આજના તુર્કીમાંથી ઉઠાવી લાવ્યા હતા જેથી એમના શહેરની પ્રતિષ્ઠા વધે. એક પ્રકારની પવિત્ર લૂંટ હતી.
એટલે કે ધર્મ અને અર્થશાસ્ત્ર સીધા જોડાયેલા હતા. અને તીર્થયાત્રાનું શું?
આ અવશેષો પ્રત્યેની ભક્તિએ જ તીર્થયાત્રાને જન્મ આપ્યો. લોકો સેંકડો માઇલ ચાલીને રોમ કે સેન્ટિયાગો ડી કોમ્પોસ્ટેલા જેવા સ્થળોએ જતા.
અને યારો એને માત્ર ધાર્મિક કૃત્ય નથી ગણતા, બરાબર?
ના, બિલકુલ નહીં. એ એક મોટી સામાજિક અને આર્થિક ઘટના હતી. એનાથી રસ્તા બન્યા, ધર્મશાળાઓ બની, બજારો વિકસ્યા. તીર્થયાત્રા એ મધ્યયુગની ટુરિઝમ ઇન્ડસ્ટ્રી હતી.
ઠીક છે, પણ આ બધું તો બહુ અસ્તવ્યસ્ત લાગે છે. કોઈ પણ કોઈને સંત જાહેર કરી દે, અવશેષોની ચોરી થાય. શું ચર્ચ આના પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ ન કર્યો?
ચોક્કસ કર્યો, અને એમાંથી જ સંત બનાવવાની ઔપચારિક પ્રક્રિયાનો જન્મ થયો, જેને કેનોનાઇઝેશન કહેવાય છે.
એ પહેલાં કેવી રીતે થતું હતું?
પહેલાં તો સ્થાનિક લોકો અને બિશપ જ નક્કી કરી લેતા, પણ એનાથી ઘણા નકલી સંતો પણ ઊભા થઈ ગયા હતા. એટલે 12મી સદીથી પોપે આખી પ્રક્રિયા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
એટલે પોપ એક રીતે સંતપદના ગેટકીપર બની ગયા?
હા, બરાબર એ જ શબ્દ. હવે કોઈને સંત જાહેર કરવા માટે રોમમાં એક લાંબી અને જટિલ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું.
એમાં શું થતું?
ઉમેદવારના જીવનની ઝીણવટભરી તપાસ થતી, એમના ચમત્કારોના પુરાવા રજૂ કરવા પડતા, સાક્ષીઓની જુબાની લેવાતી,
અને પેલો ડેવિલ્સ એડવોકેટ પણ.
હા, એક વકીલ તો એવો પણ રાખવામાં આવતો જે ઉમેદવારની વિરુદ્ધમાં દલીલો કરે. આ ફેરફાર ચર્ચની કેન્દ્રીય સત્તાને મજબૂત કરવા માટે હતો.
અને શું આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે? શું આધુનિક યુગમાં પણ સંતો બનાવવામાં આવે છે?
હા, બિલકુલ. પુસ્તક બતાવે છે કે વિજ્ઞાનના યુગના પડકારો છતાં આ ખ્યાલ ટકી રહ્યો છે, બસ એનું સ્વરૂપ બદલાયું છે.
જેમ કે?
જેમ કે આધુનિક યુગમાં સેન્ટ થેરેસ ઓફ લિઝિયક્સ જેવા સંતો આવ્યા. એમણે મોટા ચમત્કારો પર નહીં પણ રોજિંદા જીવનના નાના નાના કાર્યોને પ્રેમથી કરવા પર ભાર મૂક્યો.
અને હમણાં તાજેતરમાં ઓસ્કાર રોમેરો જેવા સામાજિક ન્યાય માટે શહીદ થયેલા લોકોને પણ સંત જાહેર કરાયા છે.
બરાબર. અને પોપ જ્હોન પોલ દ્વિતીયએ તો રેકોર્ડ સંખ્યામાં લોકોને સંત બનાવ્યા, જેથી દુનિયાના દરેક ખૂણાના લોકોને પોતાના સ્થાનિક રોલ મોડેલ મળે.
વાહ, આ તો સંત પદના વિકાસની એક આખી સફર છે. તો આ બધી ચર્ચા પરથી જો આપણે મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો શું કહી શકીએ?
મને જે પહેલો મુદ્દો સમજાયો તે એ છે કે આદર્શ સંત એ કોઈ સ્થિર ખ્યાલ નથી, એ તો સમાજના મૂલ્યોનો અરીસો છે.
એકદમ સાચું. શહીદ, તપસ્વી, બિશપ, સામાજિક કાર્યકર્તા, દરેક પ્રકારનો સંત તે સમયના સમાજની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે.
અને બીજો મુદ્દો?
બીજો મુખ્ય મુદ્દો છે સંસ્થાકીય ધર્મ એટલે કે ચર્ચનું નિયંત્રણ અને લોકપ્રિય ધર્મ એટલે કે લોકોની જરૂરિયાતો, એ બંને વચ્ચેનો સતત સંઘર્ષ.
એક તરફ પોપ નિયમો બનાવવા માંગતા હતા અને બીજી તરફ સામાન્ય લોકોને એમના રોજિંદા જીવન માટે મદદગાર દેવતાઓની જરૂર હતી. સંતોનો ઇતિહાસ આ બંને વચ્ચેની ખેંચતાણનો ઇતિહાસ છે.
અને ત્રીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે એ કે સંતપદ માત્ર ધાર્મિક જ નહીં પણ રાજકીય અને આર્થિક પણ હતું.
ચોક્કસ. સંતોનો ઉપયોગ શહેરોને ઓળખ આપવા, રાજાઓની સત્તાને મજબૂત કરવા અને તીર્થયાત્રા દ્વારા અર્થતંત્ર ચલાવવા માટે થતો હતો.
અને ચોથો મુદ્દો?
ચોથો મુદ્દો છે પવિત્રતાનું ભૌતિક સ્વરૂપ. દૈવી શક્તિ કોઈ અમૂર્ત ખ્યાલ નહોતી, તે અવશેષોમાં મૂર્ત હતી, તેને સ્પર્શી શકાતી હતી.
પુસ્તકમાં કેટલાક એવા કેન્દ્રીય વિચારો છે જે ખરેખર મનમાં ઘર કરી જાય છે. એક વિચાર જે મને બહુ ગમ્યો તે છે, સંતો જન્મતા નથી, તેઓ એવા સમુદાયો દ્વારા બનાવવામાં આવે છે જેમને તેમની જરૂર હોય છે.
હા, આ બહુ ઊંડી વાત છે. આનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલી પવિત્ર હોય પણ જ્યાં સુધી સમાજ તેને સંત તરીકે સ્વીકારે નહીં,
તેની વાર્તાઓ કહે નહીં
અને તેનામાં પોતાની આશાઓનું રોકાણ કરે નહીં, ત્યાં સુધી તે સંત બની શકતી નથી. મતલબ કે સમુદાયની જરૂરિયાત વધુ મહત્વની છે.
અને બીજો એક વિચાર છે જે ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. આધુનિક બિનસાંપ્રદાયિક સમાજે સંતોને દૂર કર્યા નથી, તેણે ફક્ત તેમની નોકરીનું વર્ણન બદલી નાખ્યું છે.
બિલકુલ. આ તો સીધું આપણા આધુનિક હીરો, કાર્યકરો, વૈજ્ઞાનિકો અને સેલિબ્રિટીઝ પર લાગુ પડે છે.
શું તેઓ આપણા સમયના સંતો છે?
એક રીતે તો હા. શું આપણે એમની પણ એ જ રીતે પૂજા નથી કરતા, એમની જીવન કથાઓ નથી કહેતા, એમના દ્વારા વપરાયેલી વસ્તુઓને પવિત્ર નથી ગણતા?
સાચી વાત છે. આ બધી વાતો સાંભળીને એવું લાગે છે કે આ પ્રાચીન ઇતિહાસ આપણા રોજિંદા જીવન સાથે કેટલો જોડાયેલો છે.
કેવી રીતે?
જેમ કે જ્યારે આપણે દુનિયામાં સેન ફ્રાન્સિસ્કો, સાઓ પાઉલો કે સેન્ટ પીટર્સબર્ગ જેવા શહેરોના નામ સાંભળીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ બધા નામો પાછળ સંતોનો ઇતિહાસ છુપાયેલો છે.
ચોક્કસ. અને એનાથી પણ ઊંડાણપૂર્વક તે આપણને આધુનિક હીરો વર્શિપ અને સેલિબ્રિટી કલ્ચરને સમજવા માટે એક ઐતિહાસિક સંદર્ભ આપે છે.
એટલે કે જે રીતે આજે કોઈ બ્રાન્ડ પોતાની પ્રોડક્ટ વેચવા માટે કોઈ સેલિબ્રિટીની વાર્તાનો ઉપયોગ કરે છે,
એ જ રીતે મધ્યયુગમાં ચર્ચ કે રાજાઓ પોતાની સત્તા મજબૂત કરવા માટે સંતોની વાર્તાઓનો ઉપયોગ કરતા હતા. પદ્ધતિ એ જ છે, ફક્ત પાત્રો અને પ્લેટફોર્મ બદલાયા છે.
આખી ચર્ચામાં મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે સંતોની સંપ્રદાય કેટલું મોટું આર્થિક એન્જિન હતું. આપણે એને માત્ર શ્રદ્ધાની દ્રષ્ટિએ જોઈએ છીએ પણ એ નથી વિચારતા કે તીર્થયાત્રાએ આખી સિવિલાઇઝેશનને કેવી રીતે જોડી અને વિકસાવી. ધર્મ અને અર્થશાસ્ત્રનું આ જોડાણ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ પ્રભાવશાળી રહી તે આ ખ્યાલની જબરદસ્ત અનુકૂલન ક્ષમતા.
હા, એ પણ ખરું.
કેવી રીતે સંતપણાના વિચારે મોટા વૈચારિક તોફાનો જેમ કે પ્રોટેસ્ટન્ટ સુધારણા, વૈજ્ઞાનિક ક્રાંતિ અને આધુનિક બિન સાંપ્રદાયિકતાનો સામનો કર્યો અને દરેક વખતે પોતાની જાતને નવેસરથી ઘડી,
તે સાબિત કરે છે કે આદર્શો અને રોલ મોડલ્સ માટેની માનવ જરૂરિયાત કાયમી છે.
બરાબર.
અરે, આ પુસ્તક આપણને એક સવાલ સાથે છોડી જાય છે જે આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આજે આપણા સંતો કોણ છે? આપણો સમાજ કોને નૈતિક ઉદાહરણ તરીકે રજૂ કરે છે? કોઈ ઉદ્યોગપતિને, કોઈ વૈજ્ઞાનિકને, કોઈ કલાકારને કે કોઈ સામાજિક કાર્યકર્તાને? અને આપણી આ પસંદગી આપણા આજના સમાજના મૂલ્યો અને તેના સૌથી મોટા ડર વિશે શું કહે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકીત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.